એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જેની ચર્ચા આમ તો બધે જ થાય છે.
હા, દરેક ડાઇનિંગ ટેબલ પર, દરેક વોટ્સએપ ગ્રુપમાં.
બિલકુલ, પણ સાચી સમજ એ કદાચ ઓછી હોય છે. વિષય છે પોષણનું વિજ્ઞાન,
અને આપણે ડેવિડ એ બેન્ડરના કામને આધારે ખોરાક પાછળના વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીશું.
હા, અને એ પણ જાણવાની કોશિશ કરીશું કે આ હજારો ડાયટ ટ્રેન્ડ્સ અને ગેરમાર્ગે દોરનારા દાવાઓની વચ્ચે સત્ય શું છે.
અને આ વિષય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ખોરાક એ ખાલી પેટ ભરવાની વસ્તુ નથી, ખરું ને?
ના, જરાય નહીં.
એ આપણા સ્વાસ્થ્ય, આપણી સંસ્કૃતિ અને મતલબ આખી વૈશ્વિક વ્યવસ્થા સાથે જોડાયેલો છે.
તો એ સ્પષ્ટ કરી દઈએ કે આજની ચર્ચા કોઈ જાદુઈ ડાયટ પ્લાન આપવા માટે નથી.
બિલકુલ નહીં, પણ એ સમજ આપવા માટે છે કે આપણું શરીર ખોરાક સાથે કેવી રીતે વર્તે છે, જેથી આપણે માહિતીના આ ઘોંઘાટમાંથી સાચો રસ્તો શોધી શકીએ.
તો ચાલો આ સફરની શરૂઆત કરીએ લેખકથી, ડેવિડ એ બેન્ડર.
અને સૌથી રસપ્રદ વાત એ છે કે એ કોઈ સેલિબ્રિટી ડાયટ ગુરુ નથી.
હા, કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ નહીં. અને મને લાગે છે કે એ જ એમની સૌથી મોટી તાકાત છે.
સાચી વાત. તેઓ યુનિવર્સિટી કોલેજ લંડન એટલે કે UCLમાં ન્યુટ્રિશનલ બાયોકેમિસ્ટ્રીના એમિરિટસ પ્રોફેસર છે.
અને 4 દાયકાથી વધુનો અનુભવ.
બરાબર. એમનો દ્રષ્ટિકોણ કોઈ ફેશન કે વિચારધારા પર નહીં, પણ કઠોર વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત છે.
એટલે કે તેઓ એમ નથી કહેતા કે આ ખાઓ અને આ ન ખાઓ.
ના, એના બદલે તેઓ આપણને એ સમજાવે છે કે ખોરાક આપણા શરીરમાં મતલબ પરમાણુ સ્તરે કેવી રીતે કામ કરે છે, એમિનો એસિડથી લઈને વિટામિન સુધી.
એટલે કે શું થી શા માટે સુધીની સફર, જે ખરેખર શક્તિશાળી છે.
હા, કારણ કે જ્યારે શા માટે સમજાઈ જાય ત્યારે શું કરવું એ આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે.
તો એમના પુસ્તકના કેન્દ્રીય વિચાર વિશે વાત કરીએ.
પુસ્તકનો મુખ્ય તર્ક એકદમ સ્પષ્ટ છે. પોષણ એ ભૌતિક વિજ્ઞાન કે રસાયણ વિજ્ઞાન જેવું જ એક કઠોર વિજ્ઞાન છે.
એટલે આ સારો ખોરાક અને ખરાબ ખોરાક જેવી વાતો,
એનાથી આ વિષય ઘણો ઊંડો છે. પુસ્તક આપણને યાદ અપાવે છે કે આપણું શરીર એક જટિલ બાયોકેમિકલ મશીન છે,
અને એને સમજવા માટે આપણે વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોને સમજવા પડશે.
બરાબર. પુસ્તક એક મોટો પ્રશ્ન ઉઠાવે છે.
કયો?
કે સ્વસ્થ આહારનો વૈજ્ઞાનિક પાયો શું છે, અને એ જ્ઞાન આપણને વ્યક્તિગત સ્વાસ્થ્યથી લઈને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં કેવી રીતે મદદ કરી શકે.
એટલે આ ખાલી વ્યક્તિગત સ્વાસ્થ્યની વાત નથી.
ના, આ એક સામાજિક અને વૈશ્વિક મુદ્દો પણ છે, અને આ પુસ્તક આપણને એ જ સફર પર લઈ જાય છે.
કેવી રીતે?
તે મેક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે કે કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, પ્રોટીન
અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મતલબ વિટામિન્સ અને ખનીજો.
હા, એવા મૂળભૂત ઘટકોથી શરૂ થાય છે અને પછી તેને સ્થૂળતા, કુપોષણ જેવી વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ સાથે જોડે છે.
તો ચાલો આ વૈજ્ઞાનિક સિદ્ધાંતોમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલો છે ઉર્જા સંતુલન, એનર્જી બેલેન્સ.
હા, આ સૌથી મૂળભૂત સિદ્ધાંત છે.
આપણે કેલરી વિશે તો ઘણું સાંભળ્યું છે, પણ બેન્ડર તેને કેવી રીતે રજૂ કરે છે?
જુઓ, તે કહે છે કે આપણું શરીર ભૌતિક વિજ્ઞાનના નિયમોથી બંધાયેલું છે. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ,
કે ઉર્જા બનાવી કે નાશ કરી શકાતી નથી.
બરાબર. એ આપણા શરીરને પણ લાગુ પડે છે. જો આપણે ખોરાક દ્વારા જેટલી ઉર્જા એટલે કે કેલરી લઈએ છીએ તેના કરતાં વધુ વાપરીએ તો
વજન ઘટશે,
અને જો ઓછી વાપરીએ તો વજન વધશે. અહીં કોઈ જાદુ નથી.
પણ એક મિનિટ.
હા,
જો આટલું જ સરળ હોત તો વજન વ્યવસ્થાપન આટલી મોટી સમસ્યા કેમ છે? હોર્મોન્સ, જેનેટિક્સ, આપણી જીવનશૈલી, આ બધું ક્યાં ગયું?
ખૂબ જ સારો પ્રશ્ન. અને બેન્ડર એવું નથી કહેતા કે આ બધી બાબતોની કોઈ અસર નથી. અલબત્ત છે. આપણી ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સ, આપણો મેટાબોલિક રેટ, આ બધું જટિલ છે. પણ આ બધી બાબતો અંતે તો એ જ સમીકરણને પ્રભાવિત કરે છે,
લેવાયેલી ઉર્જા અને વપરાયેલી ઉર્જાના સમીકરણને.
બરાબર. આ મૂળભૂત સિદ્ધાંતને સમજવું આપણને હજારો ફેટ ડાયટના ઘોંઘાટમાંથી મુક્ત કરે છે, જે ચમત્કારિક પરિણામોનો દાવો કરે છે.
અને આમાં બેઝલ મેટાબોલિક રેટ એટલે કે BMR નો ખ્યાલ પણ આવે છે. એને સરળ રીતે કેવી રીતે સમજી શકાય?
BMR ને તમે તમારી ગાડીના એન્જિન જેવું સમજી શકો.
ઓકે.
જે ટ્રાફિક સિગ્નલ પર ઊભી હોય ત્યારે પણ ચાલુ રહે છે. એન્જિન બંધ નથી થતું, ખરું ને?
ના, એ પોતાની સિસ્ટમ ચલાવવા માટે પેટ્રોલ તો વાપરે જ છે ને.
બસ એ જ રીતે આપણું શરીર સૂતી વખતે કે આરામ કરતી વખતે પણ જીવંત રહેવા માટે, શ્વાસ લેવા, હૃદય ધબકાવવા માટે ઊર્જા વાપરે છે.
અચ્છા, તો આ આપણી બેઝલાઇન ઊર્જાની જરૂરિયાત છે.
હા, અને તે આપણા કુલ ઊર્જા વપરાશનો સૌથી મોટો હિસ્સો છે.
રસપ્રદ. હવે ચાલો પોષણની દુનિયાના સૌથી વિવાદાસ્પદ પાત્ર પર વાત કરીએ, કાર્બોહાઇડ્રેટ્સ.
હા, કાર્બ્સ.
દાયકાઓથી આપણને કહેવામાં આવ્યું છે કે કાર્બ્સ આપણા દુશ્મન છે. શું આ વાતમાં કોઈ તથ્ય છે?
જુઓ, આ એક બહુ મોટી ગેરસમજ છે. બેન્ડર સ્પષ્ટ કરે છે કે કાર્બોહાઇડ્રેટ્સ, ખાસ કરીને ગ્લુકોઝ, એ આપણા શરીરનું
અને ખાસ કરીને આપણા મગજનું
બરાબર પ્રાથમિક બળતણ છે. આપણું મગજ લગભગ સંપૂર્ણપણે ગ્લુકોઝ પર જ નિર્ભર છે.
તો પછી આ લો કાર્બ ડાયટ આટલા પ્રચલિત કેમ થયા?
કારણ કે આપણે બધા કાર્બ્સને એક જ શ્રેણીમાં મૂકી દીધા છે. વિજ્ઞાન આપણને સરળ શર્કરા, જેમ કે ખાંડ, સફેદ બ્રેડ, ઠંડા પીણા,
અને જટિલ કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે બાજરી, જુવાર, શાકભાજી, કઠોળ, એમની વચ્ચેનો તફાવત સમજાવે છે.
અને બંનેની અસર અલગ અલગ હોય છે.
બિલકુલ. સરળ શર્કરા લોહીમાં ઝડપથી ભળીને એનર્જી સ્પાઇક આપે છે, જ્યારે જટિલ કાર્બોહાઇડ્રેટ્સ ધીમે ધીમે પચે છે અને સ્થિર ઉર્જા પૂરી પાડે છે.
અને તેમાં એક જાદુઈ તત્વ હોય છે,
ફાઇબર.
હા, ફાઇબર.
આપણે બધાએ સાંભળ્યું છે કે તે જરૂરી છે, પણ શા માટે?
કારણ કે ફાઇબર એવો કાર્બોહાઇડ્રેટ છે જેને આપણું શરીર પચાવી શકતું નથી, પણ
આપણા પાચનતંત્રમાં રહેલા સારા બેક્ટેરિયા માટે તે ખોરાક છે.
એકદમ સાચું. આપણા ગટ માઇક્રોબાયોમ માટે, સ્વસ્થ પાચનતંત્ર અને રોગ પ્રતિકારક શક્તિ માટે ફાઇબર અત્યંત જરૂરી છે.
એટલે કાર્બ્સને દુશ્મન ગણવાને બદલે સાચા પ્રકારના કાર્બ્સને મિત્ર બનાવવાની જરૂર છે.
બરાબર.
તો કાર્બ્સ પછી આવે છે બીજો એક વિલન, ચરબી.
ફેટ.
એક જમાનામાં લો ફેટ ઉત્પાદનોથી બજાર ભરાઈ ગયું હતું, પણ હવે વિજ્ઞાન કહે છે કે ચરબી જરૂરી છે. આટલો મોટો બદલાવ કેવી રીતે?
આ પોષણ વિજ્ઞાનના ઇતિહાસની એક રસપ્રદ ગાથા છે. દાયકાઓ સુધી સેચ્યુરેટેડ ફેટને હૃદય રોગ માટે જવાબદાર ગણવામાં આવી, પણ બેન્ડર સમજાવે છે કે આ ચિત્ર અધૂરું હતું.
કેવી રીતે?
ચરબી માત્ર ઉર્જાનો સંગ્રહ નથી કરતી, તે વિટામિન એ, ડી, ઈ, કે જેવા જરૂરી વિટામિન્સના શોષણ માટે અનિવાર્ય છે.
અચ્છા.
આપણા શરીરના દરેક કોષની દીવાલ ચરબીની બનેલી હોય છે.
અને અહીં પણ કાર્બ્સની જેમ સારી ચરબી અને ખરાબ ચરબીનો ખ્યાલ આવે છે, ખરું ને?
બિલકુલ. સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટની સામે મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ છે,
જેમ કે ઓલિવ ઓઇલ, બદામ, અખરોટ, માછલી.
હા, અને ખાસ કરીને ઓમેગા 3 અને ઓમેગા 6 જેવા આવશ્યક ફેટી એસિડ્સ.
આવશ્યક, એનો શું અર્થ થાય?
આવશ્યક એટલે એવી વસ્તુ જે શરીર માટે જરૂરી તો છે, પણ આપણું શરીર તેને જાતે બનાવી શકતું નથી.
એટલે કે આપણે તેને ખોરાક દ્વારા જ મેળવવી પડે છે.
બરાબર. આ તો જાણે શરીરને બહારથી સોફ્ટવેર અપડેટ આપવા જેવું થયું. ઓમેગા 3 મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
અને હવે વાત કરીએ ત્રીજા મુખ્ય ઘટક, પ્રોટીનની. આપણે બધા જાણીએ છીએ કે તે જરૂરી છે, પણ બેન્ડર અહીં પ્રોટીનની ગુણવત્તા પર ભાર મૂકે છે. એ શું છે?
જુઓ, પ્રોટીન એમિનો એસિડ નામના નાના નાના એકમોથી બનેલા હોય છે. એમાંથી 9 આવશ્યક એમિનો એસિડ છે,
જે ફરીથી આપણે ખોરાકમાંથી જ મેળવવા પડે છે.
હા, સંપૂર્ણ પ્રોટીન એ છે જેમાં આ બધા જ 9 એમિનો એસિડ યોગ્ય માત્રામાં હોય.
તો શું શાકાહારીઓ માટે પૂરતું પ્રોટીન મેળવવું મુશ્કેલ છે?
જરા પણ નહીં. આ એક બીજી ગેરસમજ છે. જો તમે વિવિધ પ્રકારના વનસ્પતિ સ્ત્રોતો, જેમ કે દાળ અને અનાજ,
એટલે કે આપણી દાળ ભાત કે રોટલી દાળ,
બરાબર, એને ભેગા કરો તો તે એકબીજાની કમી પૂરી કરીને એક સંપૂર્ણ પ્રોટીન પ્રોફાઇલ બનાવે છે. એટલે જ આપણી પરંપરાગત ભારતીય થાળી વૈજ્ઞાનિક રીતે આટલી સંતુલિત છે.
આ તો થઈ મેક્રોન્યુટ્રિયન્ટ્સની વાત, પણ બેન્ડર સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે વિટામિન્સ અને ખનીજોના મહત્વ પર પણ ભાર મૂકે છે.
હા, કારણ કે પોષણ વિજ્ઞાનનો ઇતિહાસ જ સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપથી થયેલા રોગોની શોધનો ઇતિહાસ છે.
કોઈ ઉદાહરણ?
જેમ કે 18મી સદીમાં જેમ્સ લિન્ડેએ જોયું કે લાંબી દરિયાઈ મુસાફરી પર ગયેલા નાવિકોને સ્કર્વી નામનો રોગ થતો હતો. તેમણે એક પ્રયોગ કર્યો અને શોધી કાઢ્યું કે જે નાવિકોને ખાટા ફળો આપવામાં આવતા હતા તેઓ બચી જતા હતા.
જે સદીઓ પછી ખબર પડી કે વિટામિન સીની કમાલ હતી.
બરાબર. આ બતાવે છે કે નાની માત્રામાં જરૂરી તત્વો પણ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની શકે છે.
તો આ બધી ઊંડી ચર્ચા પછી આપણે કયા મુખ્ય સંદેશાઓ તારવી શકીએ?
પહેલો અને સૌથી મહત્વનો સંદેશ, પોષણ એક વિજ્ઞાન છે, કોઈ અભિપ્રાય કે ફેશન નથી.
પુરાવા જુઓ, દાવા નહીં.
બરાબર. બીજો સંદેશ છે સંતુલન અને વિવિધતા. કોઈ એક ખોરાક કે પોષક તત્વને રાક્ષસ બનાવવાની જરૂર નથી. આપણો આહાર મેઘધનુષ્ય જેવો રંગીન હોવો જોઈએ.
અને ત્રીજો સંદેશ જે મને ખૂબ જ શક્તિશાળી લાગ્યો તે છે કુપોષણનો બેવડો બોજ. આ ખ્યાલ શું છે?
આ એક ચોંકાવનારો વિરોધાભાસ છે. આજે દુનિયામાં એક તરફ કરોડો લોકો ભૂખમરાથી પીડાય છે
અને બીજી તરફ તેનાથી પણ વધારે લોકો સ્થૂળતા અને તેનાથી થતા રોગોનો શિકાર બની રહ્યા છે.
હા, અને આ બે અલગ સમસ્યાઓ નથી, આ એક જ તૂટેલી વૈશ્વિક ખાદ્ય પ્રણાલીના બે ચહેરા છે.
આ વિચાર ખરેખર વિચારવા જેવો છે. અને ચોથો સંદેશ?
ચોથો સંદેશ એ છે કે કોઈ એક સુપરફૂડ પાછળ ભાગવાને બદલે એક સ્વસ્થ આહાર પદ્ધતિ અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.
એટલે કે એકંદર જીવનશૈલી.
બરાબર. મહત્વ આખા ચિત્રનું છે, કોઈ એક ટુકડાનું નહીં.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે મગજમાં ઘર કરી જાય છે. જેમ કે એક જગ્યાએ લેખક કહે છે, જેનો સાર એ છે કે થર્મોડાયનેમિક્સના નિયમો રાત્રિ ભોજનના ટેબલ પર અટકતા નથી.
હા, શરીરના વજનમાં ફેરફાર એ લેવાયેલી ઊર્જા અને વપરાયેલી ઊર્જાના સંતુલનનું સીધું પરિણામ છે.
આ વાક્ય ખૂબ જ શક્તિશાળી છે,
કારણ કે તે આપણને બધા જ જટિલ ડાયટ પ્લાન અને ચમત્કારિક દાવાઓથી દૂર કરીને મૂળભૂત વિજ્ઞાન પર પાછા લાવે છે.
બીજો એક વિચાર છે, આપણે કોઈ એક સુપરફૂડ પર ઓછું અને આપણી એકંદર આહાર પદ્ધતિની ગુણવત્તા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આનો અર્થ એ છે કે સ્વાસ્થ્ય એ કોઈ જાદુઈ ગોળી કે ખોરાકથી નથી આવતું,
પણ હજારો નાના નાના નિર્ણયોનું પરિણામ છે જે આપણે રોજ લઈએ છીએ.
બરાબર. એક સફરજન ખાવાથી કોઈ ફરક નહીં પડે, પણ રોજ એક સફરજન ખાવાની આદતથી ચોક્કસ ફરક પડશે.
તો હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ બધું જ જ્ઞાન આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ?
સૌથી પહેલી અને અગત્યની આદત છે સ્વાસ્થ્ય સંબંધિત સમાચારો અને સોશિયલ મીડિયા પર આવતી માહિતીના વિવેચક ગ્રાહક બનવું.
એટલે કે તરત જ વિશ્વાસ ન કરી લેવો.
હા, તમારી જાતને પૂછો આની પાછળ કેટલા મજબૂત પુરાવા છે.
બીજું શું કરી શકાય?
કડક અને પ્રતિબંધક આહારના નિયમોમાંથી મુક્ત થવું. હું કાર્બ્સ બિલકુલ ન ખાઈ શકું એમ વિચારીને ડરવાને બદલે.
સારા, જટિલ અને ફાઇબરયુક્ત કાર્બ્સ પસંદ કરવાનું શીખવું.
બરાબર. આ જ્ઞાન આપણને ભય વિના સંતુલિત અને આનંદપ્રદ આહાર બનાવવાની સ્વતંત્રતા આપે છે.
ખોરાકને દુશ્મન નહીં પણ મિત્ર સમજવો.
અને છેલ્લે એક નાની પણ ખૂબ જ અસરકારક આદત, ફૂડ લેબલ્સ વાંચતા શીખવું.
પેકેજ ફૂડ પરની માહિતી.
હા, તેમાં કેટલી ખાંડ છે, કેટલું સોડિયમ છે. શરૂઆતમાં તે જટિલ લાગી શકે છે, પણ ધીમે ધીમે તમે વધુ જાણકાર ગ્રાહક બનશો.
આખી ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો પાઠ એ છે કે પોષણ વિશે શું કરવું તે જાણવા કરતાં શા માટે કરવું તે સમજવું વધુ શક્તિશાળી છે. જ્યારે આપણે સમજીએ છીએ કે ફાઇબર આપણા આંતરડાના સ્વાસ્થ્ય માટે કેમ જરૂરી છે, ત્યારે બ્રાઉન બ્રેડ પસંદ કરવાનો નિર્ણય આપોઆપ આવે છે.
સાચી વાત. અને મારા માટે મુખ્ય વાત એ છે કે આપણી થાળીમાં જે ખોરાક છે તે માત્ર આપણી વ્યક્તિગત પસંદગી નથી,
પણ તે એક વૈશ્વિક પ્રણાલી સાથે જોડાયેલો છે.
બરાબર. આપણે શું ખાઈએ છીએ તેની અસર આપણા સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સમાજ પર પડે છે. આ સમજ આપણને માત્ર એક ગ્રાહક તરીકે નહીં પણ એક જવાબદાર નાગરિક તરીકે વિચારવા પ્રેરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.